કંઠી પહેરાવવા માટે જે હરિભક્તોની આ લાઈન બેઠી છે, બધા ઊભા થઈ જશે, બધા ઊભા થઈ બધાને હાથમાં જળ આપશે, જમણા હાથમાં જળ રાખવાનું બધાએ. સ્વામીશ્રી અહીંયા જે આપણને મંત્ર આપવાના છે એ મંત્ર ભગવાન સ્વામિનારાયણની શરણાગતિનો મંત્ર છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સદગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શરણે આપણે જઈએ છીએ. હવે આપણા કાળ માયા પાપ કર્મ એ બધું નાશ થઈ ગયું. આ બધા જ હરિભક્તો અહીંયા બેઠા છે, બધા શરણાગત જ છીએ. અહીંયા ઊભા છે એ પણ શરણાગત નવા થાય છે. હવેથી આપણે વ્યસન હોય એ છોડી દેવાનું, તમાકુ ગુટકા ખાતા હોય બંધ કરી દેવાનું, નિયમિત સભામાં જવાનું, આ બધા આદેશો પાળવાના. તો પરમ પૂજ્ય સ્વામી શ્રી ગુરુ મંત્ર પણ આપશે, અને ત્યાર પછી આપણે ગુરુ મંત્ર આપે આપણે બાપા બોલે એની પછી બોલવાનું છે, અને પછી ગળામાં એ કંઠી પહેરી લેવાની અને એ જ સ્થાનમાં પાછું બેસી જવાનું છે. તો હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આપણને ગુરુ મંત્ર આપે અને આશીર્વાદ આપે.
સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગવતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બસ હવે અમે બોલીએ છીએ, મંત્ર બોલજો. કાળ માયા પાપ કરમ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નો સપાહી માં. મૂકી દો, પાણી મૂકી દો. હવે આપણો જે આ ગુરુ મંત્ર એ છે ભગવાનનો કે સ્વામિનારાયણ, એ આપણો મંત્ર. એટલે સવારે ઉઠીને પણ ભગવાનની પૂજા કરીએ તો એમાં માળા ફેરીએ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અમથી માળા ફેરીએ તો પણ ભગવાન સ્વામિનારાયણનો મંત્ર. કોઈ પણ આપણને મુશ્કેલી હોય તો સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, એના જાપથી બધું આપણને સુખ થાય છે. તો એવો દ્રઢ આશરો ભગવાનનો આપણે રાખવાનો, અને મંત્ર ભગવાન શ્રીજી મારાનો છે. એટલે આ ભગવાનની શરણાગતિ શું થયું, આપણે અત્યાર સુધી કંઈક જે કંઈ આપણા દુષ્કૃત્યો હોય કે પાપ જે થયા હોય એ આજે આ ભગવાનને શરણે જવાથી આપણો નાશ થઈ જાય છે. એટલે કાળ જે આપણને આવે છે, મૃત્યુ જેને કહીએ છીએ, એ મૃત્યુનો ભય પણ આપણને ભગવાનને શરણે આવવાથી ટળી જાય છે. હવે આપણે એમ થાય કે મૃત્યુનો ભય તો કોઈને ટળતો છે જ નહીં, બધા મરે તો છે જ, સત્સંગી હોય કે ના હોય તોય પણ એમને દેહ તો પડી જ જાય છે. તો ભય તો રહ્યો જ છે, ક્યારેય ટળતો નથી એવું આપણને લાગે. પણ જે ભગવાનનો આશરો કરે છે એને મુક્તિ થાય છે, એટલે ભગવાનના ધામમાં જાય છે, પછી એને મૃત્યુનો ભય રહેતો નથી. એટલે મૃત્યુ તો છે દરેકને છે, આપણે ભક્ત હશે નહીં હશે બધાને મૃત્યુ તો છે, શરીર છે પડવાનું છે, એનો મૃત્યુ આવે છે. ક્યારે આવે કયા સમયે આવે એ આપણને ખબર નથી. કોઈ રોગથી મરે છે, કોઈ અકસ્માતથી મરે છે, કોઈ બીજી રીતે મરે છે, અનેક રીતે મરે છે લોકો. એટલે આપણને એમ થાય કે આપણે આવી રીતે કેમ બધા મરી ગયા, પણ એમનું નિમિત્ત જ છે. ભગવાને જ્યારે જન્મ આપ્યો એની સાથે નિમિત્ત પણ લખાઈ ગયેલું છે કે આ સમય આવા રીતે એ જવાનો છે. એટલે ભગવાનનો ભક્ત જે આશ્રિત થયો છે એનું મૃત્યુ ગમે રીતે થાય. જગતના જીવો મૃત્યુ થાય છે એના કર્મે કરીને છે, જન્મે છે અને મરે છે, અને એમનું મૃત્યુ પણ પોતાના એવા કર્મો છે એને કરીને એ થઈ જાય. અને ભગવાનના ભક્તનું મૃત્યુ પણ થાય છે, જે જગતના જીવો છે એ રીતે જ થાય. એ અકસ્માતમાં જાય છે, આ અકસ્માતમાં જાય છે, એ ફરી કંઈક અગ્નિમાં પડીને થઈ જાય છે, કંઈક અકસ્માતમાં મોટરમાં છે પ્લેનમાં છે બધે મરી જાય છે, રોગથી પણ મળી જાય છે બધું આ રીતે. એટલે એનો મૃત્યુમાં ફેર તો નથી, પણ ફેર એટલો છે કે પહેલાંને ભગવાનનો આશરો થયો છે, એટલે આશ્રય કરીને એને મૃત્યુ નહીં પણ એને ભગવાનનો આશરો હોવાથી એ ભગવાનના ધામમાં જાય છે. જે ભગવાનનું ધામ અક્ષરધામ છે, જે કોઈ દિવસ નાશ થતો નથી, ત્યાં જઈને ફરી પાછું મૃત્યુદેહમાં આવવું, આ મૃત્યુલોકમાં આવવું નથી પડતું, મનુષ્ય ધર્મ ધારણ કરવો પડતો નથી. એટલે એની મુક્તિ થઈ ગઈ, એટલે મૃત્યુનો ભય એને ટળી ગયો. પેલો જન્મ મરણ થયા કરે છે, કારણ કે આપણે અત્યારે સારો કર્મ કરીશું, ભગવાનનો આશરો થયો, ભગવાનના ધામમાં જવાના, પછી આપણે જન્મ મૃત્યુ છે નહીં. અને જગતના જીવો છે એ કર્મે કરીને પોતાનું જન્મ મૃત્યુ થયા કરે, એટલે મરે ત્યાર પછી વાસના હોય કંઈ આલોકની કંઈક એવી રીતે કરની કરી હોય તેવા દેહ પ્રાપ્ત થાય એ ભોગવવું પડે, એવા પાપ કરીને ભોગવવા પડે, વળી પાછું જો ભગવાનનો આશરો થાય તો જ થાય. ખરે મોક્ષને માટે ભગવાનને સંત બે કયા છે, આપણા જીવનો મોક્ષ કરનાર ભગવાનને સંત, જેને જેને ભગવાનને સંત મળ્યા એના બધાને ભગવાન કલ્યાણ કર્યું છે. રામ અવતારમાં ભગવાન પેલા વાનરોનો બધાનો આશરો, વાનરોએ આશરો કર્યો તેમનું કલ્યાણ ભગવાને કર્યું. જે ભગવાનને આશ્રય ગયા એ બધાનું કલ્યાણ ભગવાને કર્યું, ધામમાં પહોંચી ગયા. કૃષ્ણ અવતારમાં ગોપ ગોવાળની વાતો કરીએ છીએ કે લોકોને ભગવાનનો આશરો થયો, બીજા જે થયા એ બધાનું ભગવાનને આશ્રય કરીને કલ્યાણ થયું અને ભગવાનના ધામમાં ગયા છે. કારણ કે પ્રગટ મળે ત્યારે જ આપણું કલ્યાણ થાય, ત્યાં સુધી થાય નહીં. મહારાજે કહ્યું છે કે આપણે આ પ્રમાણે ચાર વેદ ખટ શાસ્ત્ર 18 પુરાણ એ ભારત ઇતિહાસમાં એ જ વાર્તા છે, ભગવાને ભગવાનના સંત કલ્યાણકારી છે. બધા શાસ્ત્રોની વાત આપણે મહારાજે કરી છે કે આપણે બધા શાસ્ત્રોનું પઠન પાઠન કર્યું નથી ને સાંભળ્યું નથી ને વાંચીએ તો એમાં ખ્યાલ આવે એવો નથી, પણ શ્રીજી મહારાજે આપણા માટે બધું દોહન કરીને સર્વ શાસ્ત્રોનું અને આપણને એક સાર વસ્તુ આપી કે કલ્યાણને માટે આપણું કલ્યાણ કેમ છે, કે આપણું બધું કરીએ કલ્યાણ માટે ભગવાનને સંત એનો સમાગમ થાય અને આપણને આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન થાય આત્માનું અને પરમાત્માની ભક્તિ કરીએ તો પછી કલ્યાણ થાય છે. બાકી આપણે બધું જપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, તીર્થો કરીએ, એનું ફળ થાય આપણને. એ બધા જે પુણ્યો છે, ઘણા જન્મનો જે જે કંઈ પુણ્યો આ બધી રીતે કર્યા હોય, જપ, વ્રત, દાન, પુણ્ય, બીજું ત્રીજું, એ બધાનું જ્યારે ફળ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનને સંતના દર્શન થાય, એનો સમાગમ થાય, એનો આશરો થાય. શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે હે અર્જુન, મારા જે તને દર્શન થયા છે, મારો જે યોગ થયો છે, મારો જે આશરો, એ એક જન્મને પુણ્ય થયો નથી, તારા અનંત જન્મના પુણ્ય ભેગા થયા. આપણે દરેક દેહની અંદર કંઈક ને કંઈક જાણે અજાણે પણ દર્શન થયા હોય, જાણે અજાણે પણ કરીને આપણે કંઈ એમનું કંઈ સેવા થઈ ગઈ હોય તો એને કરીને પણ આપણું કામ થઈ જાય અને આપણો પાપ બળી જાય અને સુખિયા થાય, મનુષ્ય આવે અને એમાં નિશ્ચય ભગવાનનો કરાવી અને એ થઈ જાય. એટલે એ રીતે આપણે કલ્યાણ માટે ભગવાનને સંત કર્યા છે એનો આશરો થાય ત્યારે તો આપણને એવી રીતે એ કલ્યાણને માટેની વસ્તુ આ છે. એટલે મૃત્યુનો ભય એ સંત મળે ત્યારે થાય. શ્રીજી મહારાજ કહ્યું કે આ લોકની અંદર મનુષ્યદેહ આપણને આવે છે, આપણે મનુષ્યદેહ આવ્યો છે. હવે ભરતખંડની અંદર અત્યારે કંઈ ભગવાનનો અવતાર તો છે જ નહીં, ક્યાંય આપણને એવું મળે નહીં એમ લાગે ને. સ્વામિનારાયણ ભગવાને પણ જતા રહ્યા અને રામ ગયા અને કૃષ્ણ ગયા, બીજા તો મનુષ્યનું શું થાય. તો ભગવાનના સંત એટલા માટે ગયા કે ભગવાનના એવા ગુણાતીત સંત હોય, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય, ભગવાન જેમાં અખંડ નિવાસ કરી રહ્યા હોય એ પણ કામ થાય. એટલું આ પ્રમાણે રાજાનું રાજ એટલું રાણીનું રાજ, મહારાજે કહ્યું કે રાજાનો હુકમ ચાલે એટલો રાણીનો પણ હુકમ ચાલે. એટલે ભગવાન જેટલો એમની સત્તા એટલી પણ એમના ભક્ત જે છે એની પણ એવી સત્તા, એટલે એમના જેવું જ કલ્યાણ આપણને કરે અને આપણે એમની આજ્ઞા આદેશ જો પાડીએ તો એમને આપેલા નિયમો છે પાળવાની આપણને કહ્યું છે અને એ રીતે આપણું કર્મ થાય તો આપણું કલ્યાણ થઈ જાય. તો સ્વામી કહે છે આપણે જે આ અનંત જન્મથી આપણું જન્મને મરણ અને જેને આ ભવરોગ કહીએ છીએ, આ સામાન્ય શરીરના રોગો છે તો ડૉક્ટર પાસે જે મટી જાય આપણને, જે અંદરના અત્યારે રોગ તો છે જ બધા, એટલે એ રોગને માટે દવા કરીએ, ડૉક્ટર પાસે જઈએ તો એનું નિવારણ કદાચ થઈ જાય છે. પણ જન્મને મરણ એ મોટો રોગ છે, જન્મવું ને મરણવું એ આપણે મોટા મોટો રોગ છે અને એની અંદરથી બચવું એટલા માટે ભગવાનનો આશરો થાય તો આપણું કામ થઈ જાય છે. તો એટલા માટે મહારાજે કહ્યું કે આપણે મૃત્યુનો ભય છે ટળવાની છે. પરીક્ષિત રાજાની વાત કરી લઈએ કે ભાગવતમાં કથા આવે છે કે પરીક્ષિત રાજા હતા અને રાજાને એક ઋષિનો આશ્રમ હતો, એટલે એમણે થયું કે ચાલો આશ્રમમાં છે તો આપણે જઈએ, ઋષિના દર્શન કરીએ, સમાગમ કરીએ. એટલે રાજા છે પોતપોતાના 5-5 કારભારીઓ વારીઓ લઈને ગયા અને ત્યાં ગયા એટલે ઋષિ આશ્રમની અંદર ધ્યાનમાં હતા ભગવાન અને એ પ્રમાણે બેઠેલા હતા. એટલે રાજા જઈને ઊભા રહ્યા એટલે ઋષિ કંઈ જાગ્યા નહીં ધ્યાનમાંથી, એના ધ્યાનમાં બેઠા રહ્યા હતા. એટલે રાજાને એમ થયું કે હું રાજા છું, અહીં આવ્યો છું તો મારું કંઈ સન્માન તો થવું જોઈએ ને, કે મને બોલાવવા જોઈએ, કારણ રાજા છે એટલે આપણે મહારાજે પણ કહ્યું છે કે મોટા માણસ કોઈ આવે તો એનું સન્માન કરવું, એને સત્સંગ તો નથી પણ આપણો એક વિવેક છે. મહારાજે વિવેક બતાવે છે, લૌકિક વિવાહ હોય ને કે આપણે કોઈ તો આપણા સગાઈએ તો બોલાવીએ અને બેસાડીએ, ના બેસાડીએ તેને ખોટું લાગે. એટલે એક વિવેક છે કે ભાઈ આપણું આવી રીતે જે કોઈ હોય, વ્યવહારિક રીતે હોય, બીજી રીતે હોય, આપણા સંબંધમાં હોય, બીજા હોય, તેને આવો, પધારો, બેસો, આતિથ્ય સત્કાર જેને આપણે કહીએ એ થવો જોઈએ. અહીં તો ઋષિ ધ્યાનમાં હતા એટલે એને કંઈ બીજું કહી નહોતું કે રાજા આવ્યા છે, એટલે જાણી ઈરાદાપૂર્વક એનું કંઈ સન્માન નહોતું કર્યું એવું નથી, પણ ધ્યાનમાં હતા. પણ રાજાને એમ થઈ ગયું કે હું રાજા છું અને મારું સન્માન થવું જોઈએ, આ ઋષિ સન્માન નથી કરતા, એટલે એને પોતાને મનમાં એકદમ ક્રોધ આવ્યો અને મરેલો સાપ ત્યાં હતો એ સાપ એના ગળામાં નાખી દીધો. મરેલો સાપ ત્યાં પડ્યો હતો એને લઈ એને ઋષિનું આ રીતે અપમાન કરી નાખ્યું. એના શિષ્યોને થયું કે આ રાજા છે, રાજાને અભિમાન છે પોતાના રાજાનું, અને એને રાજાના અભિમાનથી એને આ કામ કર્યું છે માટે એનું 7 દિવસમાં મૃત્યુ થશે અને તક્ષક નાગ આવીને કરડશે અને એનું મૃત્યુ થઈ જશે. એટલે રાજાએ આ શ્રાપ પેલા સાંભળ્યો એટલે, કારણ કે ઋષિ મુનિનો શ્રાપ એ તો લાગે એટલે પછી મૃત્યુ એનું જે બોલે એના મોડામાંથી એનું થઈ જાય, એટલે એ રીતે રાજાને ભય થઈ ગયો કે આવો મારું મૃત્યુ થશે, મારા રાજપાટ બીજું ત્રીજું શું થશે, એટલે એ રીતે એને મનમાં મૂંઝવણ થઈ ગઈ. અને પછી કોકને કહ્યું કે આવો મારે ઊંઘ નથી, ખાવાનું પીવાનું બધું થયું, મારું મરી જવાનું છે, મારું રાજપાટ બધું શું થશે, એટલે એને પોતાને મૂંઝવણમાં કંઈ ભાવ. પછી કોક મળ્યા સારા, એને કહ્યું કે આ સુખદેવ છે જે ભગવાન વ્યાસના પુત્ર, એ સુખદેવજી બહુ સમર્થ સંત હતા, બ્રહ્મનિષ્ઠ હતા, ક્ષત્રિય હતા અને તત્વજ્ઞાની હતા, એટલે એમની પાસે જાઓ તો તમારું મૃત્યુના ભયથી તમારું રક્ષણ કરશે, બીજું કોઈ કરે એમ નથી. પછી તેમની પાસે ઋષિ પાસે જાય છે, સુખદેવને પગે લાગે અને ત્યાં જઈને કહ્યું કે મને મારા મૃત્યુના ભયથી કંઈ રક્ષા કરો. ઋષિએ કહ્યું બહુ સારું બેસો. અને સુખદેવજી પછી વાત કર્યું કે રાજા તમને મૃત્યુનો ભય તમારે ટાળવો છે, પણ તમે એમ જાણો કે આ શરીર મારું રહે કાયમને માટે, આ એટલું રક્ષણ થવાનું નથી. શરીર છે એ પડવાનું છે, શરીર છે એ પડી જ જવાનું, પંચભૂતનું તત્વ છે, તત્વનું બનેલું છે, એ પડી જ જશે, એ કોઈ દાડો રહેવાનું નથી. ગમે એટલું આ પૃથ્વી થઈ ત્યારથી આપણે જાણીએ છીએ કે કેટલાય ગયા, આપણાય બાપ દાદાઓ કેટલાય ગયા, પેઢીઓની પેઢી ચાલી ગઈ જતી ને, કોઈ રહ્યું છે અમર? આ શરીર કોઈ દી અમર થયું નથી જ. સમર છે, નાશવંત છે, જડ છે, નાશવંત છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે, બધી રીતનું છે, એટલે એ કોઈ કાયમ રહેવાનું છે જ નહીં. પણ અજ્ઞાન હોય એટલે આપણને થાય કે અમારું શરીર શરીર એ આપણું એ નથી, પણ છતાં અજ્ઞાનથી રહે કે એને રાચીએ. પણ એટલે રાજાને કહ્યું કે તારી જડબુદ્ધિ છે, પશુબુદ્ધિ છે, પશુને જેમ ખબર નથી એમ તું પશુની જેવું બોલે છે કે મારું શરીર કાયમ ન રહે અને એ રીતનું કામ થાય, એટલે એ કોઈ દી રહેવાનું છે નહીં. પણ તને હું આ ભાગવતની કથા સંભળાવું છું, એ કથા તું સાંભળ અને તું આત્મા છું એવું માન. તને આ શરીર એ તારું શરીર એ તારું સાચું સ્વરૂપ નથી, પડવાનું છે, નાશવન છે, પણ જે તારું તત્વ અંદર આત્મા છે, એ જે આત્મા છે એ સાચો છે, સત્ય સનાતન છે, એ પડવાનો નથી. અંદરથી આત્મા તત્વ જતા રહે, જાય જતું રહે અને પછી આપણું શરીરને છે, શરીરને કાપી નાખે તો આત્મા નોખો પડી જાય, શરીર જ કપાઈ જાય, આત્મા કપાતો નથી. બાળો છો તો પણ મૃત્યુ શરીર બળી જાય છે, આત્મા તો અંદરથી નીકળી ગયો ત્યાર પછી બાળીએ છીએ ને આપણે શરીરને. આ મૃત્યુ જેનું થાય છે એની અંદરથી આત્મા ગયા પછી, પણ ત્યાં જઈને સ્મશાનની અંદર પણ જો એને મૂક્યો હોય અને જરા હલ આમાં હલબલ થાય તો ઓલે આ દિવસ ઉપાડો પાછો ઘર ભેગો. પણ મેં કંઈ કહ્યું ચૈતન્ય છે, એટલે ચૈતન્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે એને બરાબર રીતે સાચવે, પણ ચૈતન્ય ગયા પછી તેને બાડી જ દઈએ છીએ. પણ એ ચૈતન્યનું જ બધું આવશે, પણ એટલું આપણને ખબર નથી એટલે આપણું શરીર પડી જાય ને બધું, એટલે પડવાનું છે. પણ રાજાને કહ્યું કે આ તું છે, તારો 7 દિવસ કથા સાંભળી, પોતે આત્મા છે એટલે ખાવા પીવાનું બધું મૂકી દઈ, તમામ રાજ નથી, પાટ નથી, મારો દેહ નથી, આ મારું ઘર નથી, બાર નથી, પૃથ્વી કશું જ મારું છે નહીં અને હું આત્મા છું એમ માનીને બેસીને કથા સાંભળી 7 દિવસમાં એનો મોક્ષ થયો. તક્ષક આવ્યો, શરીરને કહ્યો, શરીર પડી ગયું અને આત્મા ભગવાનમાં લીન થયો. ભગવાનની કથા 7 દિવસ સાંભળી આત્મારૂપ થઈને કે શરીર કશું દુનિયા મારું કશું છે જ નહીં અને એ રીતે બધું ખોટું છે એમ સમજીને જો એને કથા સાંભળી તો થયું. એટલા તો એક ભાગવતની કથા છે, સત્ય વસ્તુ છે. આપણે જેને કથા સાંભળીએ શું થાય, પણ કથા તમે જો એકાગ્રતી સાંભળો અને એ રીતે નિયમિત રીતે તમે કરો તો આપણું પણ ભગવાનમાં વૃત્તિ અખંડ થઈ જાય, ભગવાનમાં અખંડ વૃત્તિ. કારણ કે આ દુનિયા ભૂલવાની છે, આપણે આપણે ગમે એટલું કરીશું તો દુનિયા કંઈ આપણી સાથે આવવાની નથી, ભૂલવાનું છે. કોઈને સ્વપ્ન આવ્યું ત્યારે સ્વપ્નની અંદર આપણને મોટું રાજ મળી ગયું, પૈસા મળી ગયા, સમૃદ્ધિ મળી ગઈ, પછી જાગીએ તારે કશું આપણી પાસે ન હોય. જ્યાં હોતા હોય ત્યાં જ, ઘરમાં હોતા હોય તો ઘરમાં હોતા, અને ખેતરમાં હોય તો ખેતરમાં, ઝાડ નીચે ઝાડ નીચે, બધું દેખાયું, બધું ભોગવ્યું ખરું, પણ કશું આપણું નથી. એમ આ સમય કે 5-5 વર્ષનું 60 વર્ષનું સપનું છે. એટલે જ આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણને આ બધું છે મારું છે અને ભોગવીએ છીએ અને કરીએ છીએ અને સાચું માનીને દોડીએ છીએ, પછી સાચું છે નહીં. એ મુક્ત આપણું દેહ આપણે જાગતાની સાથે પેલું છે, જાગતાની સાથે સ્વપ્નું ખોટું થઈ જાય છે, અને આ છે આંખ મીટતાની સાથે ખોટું, બધું બધું ખોટું થઈ જાય છે, નાશવંત થઈ જાય, કોઈ સાથે આવતું નથી. ત્યારે કહેવાનું શું, પણ પેલું આપણી આસક્તિઓને લઈને થાય કે આપણું રક્ષણ થાય, આપણને આ થાય એ થાય, તો ભગવાનને સંત આશીર્વાદ આપે છે, વ્યવહાર સંસાર આપણા સારા ચાલે અને થાય. પણ આપણે કહીએ મને કંઈ દુઃખ જ ના આવે, મને કોઈ મુશ્કેલી ના આવે એવું નથી, એ તો આવે. પણ ભગવાન છે એ આપણી કસરો કાઢવા માટે આવા મૂકીને કરે, પણ એને કરવું છે આત્માનું કલ્યાણ, કે આત્માનું બંધન થવું જોઈએ નહીં, એ રીતે આપણું કલ્યાણ માટે ભગવાન કરે છે. તો રાજા એને એ વાત થઈ અને સમજાયા, તો એને મૃત્યુ થયું. એટલે કહેવાનું શું છે કે આપણને કેટલી વખત હોય કે આ બધું આપણું કાયમ રહે, આપણું આ બધું જ સમૃદ્ધિ કાયમ રહે, પણ એ કંઈ રહે જ નથી. પૃથ્વીનું તરવાયું ત્યારથી, અને કેટલાય જન્મ્યા, કેટલા મરી ગયા, અને પછી કેટલા જન્મ્યા, જન્મ મરણ જન્મ છે જ. તો એક પ્રમાણે શ્રીજી મહારાજ એક વખત ત્યાં આગળ આપણે વેરાવળ પાસે એક ગામ છે, ડોસી પણ શું કહેવાય, લોઢવા ગામ કરીને ગામ છે લોઢવા, અને લખું ચારણ એટલે ચારણ જાતિ છે આપણે જાણીએ છીએ. એ લોકો ઢોરને બધા રાખે બહુ, એમની ખેતીવાડી ઢોરની, પેલા જમીન બમીન ઓછી હોય પણ ઢોર જે એમનો ભરવા લોકો બધા રાખે છે ઢોરને, એવું એમને ભેંસો રાખે 50-60 ભેંસો રાખતી હતા, અને એ પ્રમાણે દરરોજ પકડે. મહારાજ પછી ત્યાં પધાર્યા એટલે મહારાજ 1.5 મહિના સુધી ત્યાં રહ્યા, અને એ પોતે રામાનંદ સ્વામી મહારાજના ગુરુના એ પણ શિષ્ય જ હતા એમના, આત્માનંદ સ્વામીના. એટલે એને એવી રીતનું જ્ઞાન પણ થયેલું અદ્ભુત, અને બહુ ભક્ત રાજને ખરેખર જ્ઞાન પણ ખરેખર, અને આ જગત બધું નાશવંત છે, ખોટું છે, નાશ પામી જવાનું છે, કંઈ છે નહીં, ભગવાન સાચા છે, સત્ય છે, સનાતન આત્મા છે, એવી બધું જ્ઞાન પણ સારી રીતનું કરે. પછી મહારાજની સેવા કરી, મહારાજને દરરોજ દૂધ ને ઉપરની તારને બધું જમાડે, 1.5 મહિના સુધી સેવા કરી. પછી મહારાજ રાજી થયા કે ભાઈ મા હું તારે શું જોઉં, હું તને આપું. ત્યારે એને કહ્યું છું કે મહારાજ આ મારો દીકરો, મીરો દીકરો, અને આ 60 ભેંસો છે મારી, એ કાયમને માટે રહે. મહારાજ કહે છે ડોસીમાં આ કોઈ કાયમ રહેતું નથી, તમારો વંશના વંશ બધા ચાલ્યા ગયા, અને તમારે જવાનું છે, અને વીરો જશે અને ભેંસો જશે. કે ના મહારાજ, રાજી થયા હોય તો આટલું જ કરો મારે બસ. જો જ્ઞાન હતું પણ અજ્ઞાન ભેગું હતું. આ જ્ઞાન જો થાય તો માણસ આપણે જાણીએ છીએ કે આ બધું નાશ પામી જાય છે, છે નહીં, આત્મા એક સત્ય છે, પરમાત્મા સત્ય છે, બે છે, બાકી બધું નાશ પામે. તો એને એ જ માગ્યું, પણ મહારાજે કહ્યું કે આ અજ્ઞાન છે, પણ મારી સેવા કરી છે. ભગવાન પોતે કેવા છે, પોતાનો સંબંધ પોતાની સેવા ભૂલતા નથી, કે તે મારી સેવા કરી છે 1.5 મહિના સુધી, તો તને જ્યાં આ પ્રમાણે તું તો માગે છે આ જગતને બીજું ત્રીજું, પણ હું તને આશીર્વાદ આપું છું કે તને મારું અક્ષરધામ પ્રાપ્ત થશે. તો જો ભગવાન દયાળુ છે કે આપણને આ છે, આપણે માગીએ છીએ આ ના, કે આ બધું મારું મને મળે, આ બધું મને મળે, પણ ભગવાન છે આપે છે ખરા, નથી આપતા, બે વસ્તુ છે. કારણ કે નથી આપતા એ આપણને બંધન થવાનું હોય એટલા માટે ના આપે. પૈસા, ટકા, સમૃદ્ધિ, બીજા ત્રીજાની અંદર આપણને આશક્તિ રહે તો આપણને ભગવાન ના પણ આપે, અને આપે છે એ પણ આપણા કલ્યાણ માટે આપે, કે આ બધી આપીને પણ ભગવાનના કામમાં ઉપયોગ આવે, સારા કામમાં આપણે ઉપયોગ આવે એટલા માટે આપણને, અને એવું જ્ઞાન પણ આપણને સાથે આપે, એટલે બધું થઈ જાય છે. તો કહેવાનું શું કે આવું જ્ઞાન છે એ આપણા જીવનમાં દ્રઢ થવાનું છે. એટલે આજે સત્સંગ આપણે થયો છે, એટલે સત્સંગ એટલે કંઠી જેમ વાંધી કે ભાઈ આપણું બધું કોઈ દાડો વાંધો જ ના આવે આપણા જીવનમાં, પણ સંસાર છે, સુખ દુઃખનો દરિયો છે, એટલે સુખ ને દુઃખ આયા જ કરે છે. એટલે એની અંદર આપણે નિશ્ચય ભગવાનનો બરાબર હોય કે ભગવાન સર્વકર્તા છે, અને જે કરતા છે આપણા માટે સારું. ભગવાન છે એ દાસના દુશ્મન કદી હોય નહીં, આપણે એના દાસ છે. આ શરણાગતિ સ્વીકારી અત્યારે વર્તમાન ધરાયો આશરો થયો, હવે એના નિયમ આજ્ઞા ઉપાસના આપણે દ્રઢ કરીએ તો પછી ભગવાનના ધામમાં જવાનું છે, નિશ્ચિત વસ્તુ છે. ભગવાન છે એને આશરો કર્યો છે અને ભજન કરીશું તો જશે જ, નિયમ એના પાડવાની. તો કહેવાનું શું કે એ બધી વસ્તુ નિશ્ચિત છે, એટલે નિશ્ચય પણ આપણે એવો પાકો હોવો જોઈએ કે ભગવાનનો આશરો કર્યો છે, પણ જેટલું કંઈ આપણે આપણી ભૂલો થાય, આપણી કસરો છે, એટલે આપણે દુઃખ ભોગવવું પડે, આપણે એમાં ફેરફાર થાય તો એ પ્રમાણે ભગવાનનો નિશ્ચય દ્રઢતા રાખી, એમના આજ્ઞા પાડીને, આશરો દ્રઢ રાખીને જો આપણે ભજન કરીશું, ભલે વ્યવહાર કરવાનો છે, વ્યવહાર કરો, ખેતી કરો, વાડી કરો, જે વેપાર ધંધો જે કંઈ હોય તો કરો જ, એમાં કંઈ બહુ વાંધો નથી, પણ અનુસંધાન ભગવાનનું રાખવાનું કે આ બધું એક દાડો મારે મૂકી દેવાનું છે, આ મને કંઈ સહાય નથી, ભગવાન જ સહાય કરનારા છે, ભગવાનના સંત આપણી સહાય કરનારા છે, એ બે જ આપણું રક્ષણ કરનારા છે, આપણું કલ્યાણ કરનારા છે, એટલે એનું અનુસંધાન રાખવું દરેક કરતાં કરતાં પણ એની અંદર આશક્ત ન થયું, ભગવાનને ભૂલી જઈને જો બધું કરીએ તો પછી બંધન થાય. અને એ જ વસ્તુ છે, ભગવાનના આપણે ભજન કરીને આશરો કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય, એટલે આપણું છે બંધન છે અને મોક્ષ છે, પણ ભગવાનને સંત મળે તો આપણો મોક્ષ કરે, એનું બંધન તોડાવે અને એ આપણો મોક્ષ કરે, અને જો ભગવાન સંત ન મળ્યા હોય તો આ લોકમાં ચોંટી જઈએ, એટલે ફરી પાછું જન્મ મરણ થયા જ કરે છે. તો એવો આપણો આશરો ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા, હજારો માણસોને આ વાત એમને સમજાય, એમના ગુણાતીતાન સ્વામી જે આપણે જોડે મૂર્તિ બેસાડી છે ભગવાનની, ભક્તની મૂર્તિ છે, ભગવાન તો એક શ્રીજી મહારાજ જ છે, ભગવાન બે નથી, ભગવાન એક જ છે. કેટલાને એમ થાય કે બે ભગવાન બે આડ્યા નથી, બે નથી, રાધા કૃષ્ણ બે આડ્યા, સીતારામ બે આડ્યા, બે થયા, સીતાને રામ, સીતા ભક્ત છે અને રામ ભક્ત ભગવાન છે, અને રાધા છે ભક્ત છે એ કૃષ્ણ પરમાત્મા, એ ભક્ત ભગવાન, એટલે ભક્ત આપણે થવાનું છે, આપણે ભગવાન થઈ જવાતું નથી, આપણે ભગવાનને ભજી ભજીને ભગવાનનો ગુણ છે એ આપણામાં પ્રાપ્ત થાય, અને એવા જે પુરુષ મળે એ પુરુષ આપણને દ્રઢતા, કેમ ગુણાત્યાન સ્વામી મળ્યા સાસીમાં જોવીમાં કહ્યું કે આપણે આત્મારૂપ એટલે સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ કરીએ, એટલે સત્પુરુષને થકી આપણને એ ભગવાનના ગુણો આપણામાં આવે, અને આપણે ભગવાનનું ભક્તિ કરીને ભગવાનના ધામમાં જવાનું છે. તો કહેવાનું શું છે કે એ આપણે દ્રઢ થાય, સત્સંગ કરતાં 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 આપણી વાસનાઓ નાશ પામે અને આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, સારા ગુણો પ્રાપ્ત થાય અને ભગવાનના ધામને પામીએ છીએ, તો એવી જે ભગવાનની આપણે ભક્તિ મળી છે, ભગવાનને આવું આનંદ થયો, આ સુખ થયું છે, તો એનો આપણે લાભ લેવાનો છે. શ્રીજી મહારાજ આવીને અનેક જીવોનું કલ્યાણ કર્યું છે, ગુણાત્યાન સ્વામીએ પણ કર્યું છે, ભગતજી મહારાજ છે, શાસ્ત્રી મહારાજને, યોગીજી મહારાજ આ બધી વાત આપણને કરી ગયા છે. તો આપણે દ્રઢ નિશ્ચય એ રાખવાનો કે આપણે બ્રહ્મરૂપ છે જે ગુણાત્યાન સ્વામી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ, એમની વિશે દ્રઢ પ્રીતિ કરવાની, દ્રઢ પ્રીતિ કરીએ તો આપણે કામ થઈ જાય. સત્પુરુષને વિશે જેટલો આપણો સંબંધ થાય, એમાં જેટલી આત્મબુદ્ધિ થાય, એમાં જેટલું એ થાય, મારે કહ્યું કે જગતમાં દેહમાં સંબંધીમાં એ જ છે, એવું ભગવાનને સંતને વિશે કરીએ તો આપણું કલ્યાણ થાય, આ બંધન થાય ને પેલું મોક્ષ થઈ જાય, એટલે એનાથી આપણું બંધન થઈ જાય. કહેવાનું શું કે આપણને પોતાનું મનાયું છે એટલે દુઃખ થાય, પણ મારું નથી તો દુઃખ નથી થવાનું, આ શરીર આપણું નથી એમ માનીએ તો દુઃખ ના થાય, પણ શરીર મારું છે એટલે દુઃખ થાય છે. આપણો છોકરો હોય અને એને કોઈક મારે તો આપણને દુઃખ થાય, પણ કોઈકનો બીજાનો છોકરો હોય અને મારે તો રખડતો છે તો માર્યો છે એમ આપણને થઈ જાય. શ્રીજી મહારાજ એક વખત ગયા આ મોગરોડની અંદર, અને ત્યાં આનંદજી સંઘેડિયા હતા, પેલા સંઘેડા ઉતા ને આમ ફેરવ તફેરા, એ સંઘેડિયા વખતા હતા મહારાજ, તેમની પાસે એની કોળમાં જે આમ કામ કરતા હતા ત્યાં બેઠા અને મહારાજ વાતો કરતા હતા. પછી સંઘેડિયાને વાત કરી આનંદજીભાઈને કે આનંદજીભાઈ આ ગામનો જે શેઠિયા છે એ શેઠિયાનો છોકરો મરી જાય તમને કેવું દુઃખ થાય, કે મહારાજ હવે શેઠિયાને મારે બીજો શું સંબંધ, એક શેઠનો ગામનો છોકરો ગયો એટલું જ થાય, બીજું કંઈ મનમાં દુઃખ ના થાય. પછી કહે છે આ રાજાનો જે છે એનો એનો દીકરો મરી જાય તો કે મારે થાય હવે રાજાનો દીકરો ગયો એટલું જ. પછી મહારાજ કહે છે આ તારી પાસે બેઠો છે, તારો દીકરો બેઠો છે અને એ મરી જાય તો મારે કંઈ સંઘેડિયો બંધ થઈ જાય, સંઘેડિયો બંધ થઈ જાય અને મરી જવા જેવું આવું લાગે, મારે કંઈ પેલા છોકરા તારા કરતા તારા છોકરા કરતા ડાયા હતા એનું કેમ ના થયું, કે મારે મારા ક્યાં છે, મારે મારા છોકરા, એટલે જો મારું છે એનું દુઃખ થાય, એમ આપણું નથી મનાતું એનું દુઃખ નથી, આપણું નથી એને કંઈ મળે, કોઈકનું ઘર લાગે તો આપણે શું જરા થાય કે ચાલો ભાઈ ખોટું થયું, પણ આપણું ઘર લાગે તો હા એ મારું જતું રહ્યું અને કેટલો શોક થાય, કેટલું દુઃખ થાય, કેટલા ધમ પછાડા થાય, કારણ કે આપણું મનાય છે એમાં દુઃખ છે, આપણું નથી મનાતું એમાં દુઃખ નથી, એટલે આપણે આ શરીર મારું નથી એ આપણે જો મનાય તો આપણે શરીરને કોઈ દુઃખ છે, આ વ્યવહાર છે મારો નથી એટલું મનાય તો આપણે દુઃખ નથી. મારો છે માનવાનું છતાં નથી એવું સમજણ છે, છતાં નથી જાંજવાનું પાણી. જાંજવાનું પાણી દેખાય છે કે નહીં? જાંજવાનું પાણી છે, આપણે જે તપ થાય છે ને ત્યારે પાણી કેટલું આ જમીન ઉપર તપે ને એટલે આમ પાણી 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 સરોવર થઈ જાય. અને એટલું બધું જબરજસ્ત ગુણાતાંશે એક વાતમાં કર્યું છે કે એક બ્રાહ્મણ હતા, ઉનાળાનો દિવસ ને ભાલદેશ છે ને, ભાલદેશ એની અંદર તો પેલું ખાર ભૂમિવાળું એ બધો પ્રદેશ છે, એટલે જ્યારે ઉનાળો આવે ખરેખર ચૈત્ર વૈશાખના તાપ એ ઘડીએ ત્યાં પાણી જેવું બધું થઈ જાય. બપોરે થાય 11-12 વાગ્યા 2 એટલે પાણી પાણી એમ પેલો જાંજવા મળે. એ બ્રાહ્મણ સવારે વહેલો ઉઠ્યો, એને 10-12 ઘઉં જવું હતું, તો પછી પેલો બેભરા સાથે કરીને ટીમન કરીને લઈને ચાલતો ગયો. પછી 10-11-12 વાગ્યા એટલે પેલું પાણી દેખાયું. એટલે બ્રાહ્મણે જરા નાવા ધોવાનું હોય એટલે કંઈ બાવા નહીશું ધોઈશું ટીમન કરશું એટલે નાસ્તો કરીશું. એ મેના વિચારો ઉમંગમાં ઉમંગ આવી ગયો. પાણી તો આવ્યું નહોતું અત્યાર સુધી, પણ આ દેખાય જાંજવા એટલે એને મનમાં કે આ પાણી આવ્યું છે હવે નવા ધોવાનું થશે. ત્યાં ઉમંગમાં ચાલ્યો જાય છે. આમેથી ભરવાડ આવ્યો, ખબર થાંભળો નાખીને ચોડા પહેરીને દળ આમ ધબરધબ, એટલે એને હામો મળ્યો. એટલે પેલો બ્રાહ્મણ પેલા ભરવાડે પૂછ્યું, મહારાજ રાજી કેમ થયા છો? કે રાજી ના થઈએ, આ 5 ઘઉં ચાલ્યા છે અને 5 ઘઉં બધું જવું છે, આ પાણી આવ્યું છે તે નાઈશું ધોઈશું ટીમન કર્યું. તાર ભરવાડ શું કહે છે? મહારાજ અયું ફોડોમાં આ તો જાંજવાનું પાણી, હું જોડા પહેરીને ચાલ્યા છું, પાણી કશું જ નથી, આ તો હાવ ખોટું છે. તારે પેલાના મનસુભા ખોટા થઈ ગયા કે નહીશું ધોવાના જે સમસવા ખાવાના કે આ તો પાણી નથી આ તો ખોટું છે, તો એને પેલા સમજવા. એમ સ્વામી કહે છે આપણને પણ જ્યારે એવા પુરુષ મળે ત્યારે આપણને બધું ખોટું કરાવી નાખે. આપણે જ્યાં સાચું માનીને બધું કરીએ છીએ કે આપણા જીવમાંથી જગત કાઢી નાખે અને ભગવાન આપી દે, જગત કાઢીને ભગવાન આપે, આવો સત્સંગ રટ કરાવે અને એ ભક્તિ કરાવીને ભગવાનના ધામમાં લઈ જાય, તો એવા પુરુષ આપણને ગુણાતાન સ્વામી મળ્યા છે, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ. એમને આવું આપણું જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે પચાવવાનું છે, એ જ્ઞાનની દ્રઢતા કરવાની છે, વ્યવહારમાં રહેવાનું, બધું આપણે વેપારે ખેતી વાડી બધું સાચવવાનું કરવાનું, બહેરા છોકરા કુટુંબ પરિવારના વ્યવહાર એ બધા કરવાના, છોકરા પહેરાવાના ભણાવવાના બધું કરવાનું, પણ એ આપણે સમજવાનું કે આપણે આ મૂકવાનું છે, આપણું છે નહીં એમ સમજીને આપણે વ્યવહાર કરવાનો. આપણા જીવમાંથી નીકળી અને આપણા જીવમાં ભગવાનને સંત પ્રધાન થાય તો આપણું કલ્યાણ થઈ જાય, તો એવો સત્સંગ આપણને જે મળ્યો છે એ સત્સંગને આપણે સાચવવાનો છે. કે તો એ બધું આપણે કથા છે, વાર્તા છે, કીર્તન છે, ભજન છે, ભક્તિ છે, એ આપણે કરવાનો અને આપણો વ્યવહાર પણ કરવાનો, પણ એમ કરતાં કરતાં આપણું ખોટું થઈ જશે અને ભગવાનનું સુખ આપણને આવીને સુખિયા થવાશે, કલ્યાણ થશે. તો આ બધાને ધન્યવાદ છે કે આજે આવા વ્યવહારમાં તમારા કામ મૂકીને પણ અહીં આવ્યા છે, એટલે સત્સંગ જીવમાં થયો છે, ભગવાનનું આપણે આ મનાયું છે કે આ સુખ સાચું છે, તો અહીંયા આવીને બેઠા છે. વ્યવહાર પ્રધાન હોય તો કોઈને અહીં આવે નહીં, પણ તમે આવ્યા છે એટલે મુમુક્ષુ છે, ખપ છે, ભગવાનનો ખપ છે, સંતનો ખપ છે અને આપણો મોક્ષનો ખપ છે, તો આવીને બેઠા છે. તેવો ને એવો ખપ એવી ને એવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આપણે આ સત્સંગની દ્રઢતા વિશેષ રાખજો. કુટુંબ પરિવાર બધા સુખી થાય, વ્યવહારે આપણો સુખી થાય અને એવો સારો વ્યવહાર કરતાં કરતાં પણ ભગવાનનું અખંડ વૃત્તિ રહે, ભગવાનનું અખંડ ભજન થાય અને આપણું કલ્યાણ થાય એવું મહારાજને પ્રાર્થના કરવી અને બધા ભક્તિ કરવી. આ આશીર્વાદ.